समय सार भगवान कुमकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां सर्व विशुद्ध ज्ञान अधिकार में कलश 230 पछी जे टीका छे ए आपणे करी रह्या छीए। एमां केटलो अंश कर्यो छे हवे आगळ अंश लईए। प्रवचन रत्नाकर भाग दसमो पाना नंबर 140। જેઓ કર્મફળની વાત ચાલે છે, કર્મફળને જ્ઞાની અનુભવતા નથી પણ પોતાના સ્વરૂપને જ અનુભવે છે એ વાત ચાલી રહી છે। એમાં આચાર્ય ભગવાન 148 કર્મની પ્રકૃતિઓ દરેકને લઈને એ વાત સમજાવી રહ્યા છે। તો એમાં આપણે જ્ઞાનાવરણીય કર્મની વાત લીધી, રસનાવરણીય કર્મની વાત લીધી અને હવે મોહનીય કર્મની વાત ચાલે છે। એમાં મોહનીય કર્મમાં દર્શન મોહનીયની વાત પૂરી કરી, તે પછી ચારિત્ર મોહનીય કર્મની અંદર એની પ્રકૃતિઓ ક્રોધ માન માયા લોભ અને નવ પ્રકારના નવ કષાયો, તો એમાં આચાર્ય ભગવાન ક્રોધની વાત પહેલા સમજાવે છે। તો એમાં પહેલા અનંતાનુબંધીનો ક્રોધ, પછી અપ્રત્યાખ્યાના વર્ણિયનો ક્રોધ, પછી પ્રત્યાખ્યાના વર્ણિયનો ક્રોધ અને પછી સંજલનનો ક્રોધ, એમ ચારે ચાર ક્રોધની વાતને આચાર્ય ભગવાને લીધી અને એ બધું આપણે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચન દ્વારા સમજ્યા। હવે આગળ અહીંયા પાના નંબર 140 ઉપર છઠ્ઠા પેરેગ્રાફમાં કહે છે કે આ પ્રમાણે ક્રોધની ચોકડીની વાત કરી હવે માન આદિ પ્રકૃતિઓના ભેદ કહે છે। ક્રોધ પછી માન, એ જ પ્રમાણે માનની પણ વાત લીધી છે। અનંતાનુબંધી કષાય એના માન, અપ્રત્યાખ્યાના વર્ણીય કષાયના માન, પ્રત્યાખ્યાના વર્ણીય કષાયના માન અને સ્વંજરણ કષાયના માન, એવી ચાર માન કષાયની પ્રકૃતિઓ એના ફળને જ્ઞાની ભોગવતા નથી એ વાત અહીંયા લીધી છે। એટલે કહે છે કે હું અનંતાનુબંધી માન કષાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું, ચેતું છું એટલે અનુભવું છું અને સંચેતું છું એટલે વિશેષતાથી અનુભવું છું। આગળ કહે છે હું અપ્રત્યાખ્યાના વર્ણીય માન કષાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું। જો અહીંયા ફરીથી એ સ્પષ્ટતા આપણે લઈ લઈએ કે વચ્ચે જે વેદનીય શબ્દ મૂક્યો છે ને, અપ્રત્યાખ્યાના વર્ણીય માન કષાય, એ મોહનીય કર્મની પ્રકૃતિ છે પણ એમાં વચ્ચે વેદનીય શબ્દ મૂક્યો છે, એ વેદનીય દ્વારા તો એ વેદાય છે ને, એવું વેદન થાય છે ને, માનને એ વેદે છે ને, કે ક્રોધને વેદે છે ને, એટલે એ કારણે ત્યાં એ વેદનીય શબ્દ મૂક્યો છે। એને વેદનમાં પોતાને જે આવે છે, અનુભવાય છે, એવું ક્રોધ વખતે ક્રોધને પોતે વેદે છે, લાલ પીળો થઈ જાય છે ને, માન હોય તો માનમાં પણ ભારે ખમ થઈ જાય છે ને, એટલે એ વેદે છે ને, તો એટલા માટે અહીંયા વેદનીય શબ્દ મૂક્યો છે। પણ જ્ઞાની છે એ એમ વેદતો નથી, એને એ ક્રોધનો ભાવ આવ્યો છે તો ક્રોધને એ વેદતો નથી, એનાથી પોતે જુદો જ્ઞાતા દ્રષ્ટા છે। એ જ રીતે માન અભિમાન એને પણ જ્ઞાની વેદતા નથી, એનાથી પોતે જુદા ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટા રહી અને એને જુએ જ છે, માનને પણ એ જુએ છે. એટલે એવા માનની આપણે વાત કરી રહ્યા છીએ. અનંતાનુબંધી કસાયના માન, જેને કારણે એવા બંધ પડે કે અનંત કાળ સુધી ચાલ્યા જ કરે, સંસાર કસા નાશ પામે જ નહીં, એ તો સમ્યક દર્શન થતા એ ચારે ચાર જાય છે. અનંતાનુબંધીના ક્રોધ માન માયા લોભ સમ્યક દર્શન થતા જાય છે. પણ સમ્યક દ્રષ્ટિને પણ એની ભૂમિકા અનુસાર હજી માન હોય છે. એટલે અપ્રત્યાખ્યાના વર્ણિયના માન કસાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો એમ અહીંયા લીધું. અને એ જ રીતે પ્રત્યાખ્યાના વર્ણિય માન કસાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, પણ ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છે. અને પછી છેલ્લે ચોથો અતિ અલ્પ કસાય સંજ્વલન કસાય, તો કે સંજ્વલન માન કસાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. એ રીતે માનની પ્રકૃતિ લીધી. હવે એ રીતે માયા પ્રકૃતિની વાત કરે છે, માયા પ્રકૃતિની ચોકડીની વાત કરે છે કે હું અનંતાનુબંધી માયા કસાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. હું અપ્રત્યાખ્યાના વર્ણિય માયા કસાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. હું પ્રત્યાખ્યાના વર્ણિય માયા કસાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. અને ચોથું, હું સંજલન માયા કસાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. જો માનની વાત એક કરીએ તો માન જીવને બહુ નડે છે, માયા પણ બહુ નડે છે. પણ માન વિશે તો કૃપાળુ દેવે એવું કહ્યું કે જો માન ન હોત, અભિમાન ન હોત, તો મોક્ષ અહીંયા જ હોત, એવી વાત કરી દીધી. જીવને બીજું બધું જાય, પણ એ માન છે ને એ નથી જતું. સૂક્ષ્મ પ્રકારે અંદરમાં માન પડેલું છે, એને કોઈક અપમાનિત કરે છે અથવા તો કોઈ એને ગણતું નથી, એને ટાળી દે છે, તો એનાથી એ સહન નથી થતું. એટલે એ માન માટે અહીંયા સ્વંજલન કસાય ના માન જે છે એ સૂક્ષ્મ માન છે, પણ એવું સૂક્ષ્મ માન મુનિઓને પણ અંદરમાં પડ્યું છે. અને એ માન એવું અતિ સૂક્ષ્મ છે કે ઘણી વાર ખ્યાલમાં પણ ના આવે. ઇગ્નોર કરીએ આપણે કોઈને, એની હાજરીને ઇગ્નોર કરીએ, એના અસ્તિત્વને ઇગ્નોર કરીએ, અને પેલાને પછી એને કારણે થઈને જે દુઃખ થાય છે એનું કારણ એ છે કે એને અંદરમાં માન કસાય પડ્યો છે. આપણને કોઈ ઇગ્નોર કરે, આપણી હાજરી છે, ત્યાં અસ્તિત્વ છે, આપણે ત્યાં હાજર રહ્યા છીએ, પણ એને ઇગ્નોર કરવામાં આવે છે તો આપણાથી સહન નથી થતું. ભલે આપણું અપમાન ન કરવામાં આવ્યું હોય, પણ છતાંય એમ થાય કે મારી હાજરીની નોંધ કોઈએ લીધી નહીં. જો એવું થાય છે તો આપણાથી સહન નથી થતું, કેમ કે અંદરમાં એ સૂક્ષ્મ માન કસાય પડ્યો છે. અને એ માન કસાય બીજા અનેક પ્રકારના કસાય માટેનું કારણ બને. એ કસાયને કારણે પછી આપણે આગળ વધીએ, અને પછી એમાંથી આપણને ક્રોધ પણ થાય, અને પછી બદલો લેવાની ભાવના થાય, અને એમાં આપણે કોઈક પ્રકારે કપટ પણ કરીએ, ને અથવા તો આપણી હાજરીની નોંધ ન લેવાઈ હોય તો આપણી હાજરીની નોંધ લેવાય એ માટે આપણે કંઈક એવું કંઈક કરીએ, કોઈક માયા કરીએ, આ બધું થાય. એટલે બીજા કસાયો માટે એનું એ કારણ પણ બને છે. એટલે કૃપાળુદેવે કહ્યું છે કે ભાઈ, માન કસાય છે એને જીતવો અઘરો છે. અને એ માન કસાય ગુરુના શરણે જતા ટળે છે, એવી વાત કૃપાળુદેવે કરી છે. કેમ કે ગુરુના શરણે જતા એને ખ્યાલ આવે છે કે હું શું ખોટું અભિમાન લઈને બેઠો છું, આ ગુરુ આટલા જ્ઞાની છે, મારાથી કેટલા બધા આગળ વધ્યા છે અધ્યાત્મમાં, જ્ઞાનમાં, પોતાના સ્વરૂપની સાધનામાં, અને હું તો કાંઈ નથી, ને હું શું આ માન લઈને બેઠો છું. એટલે એમ કરતા એનું માન સહજ રીતે જાય છે. બીજું એ વાતાવરણમાં રહે છે, ગુરુની સમીપમાં રહે છે, એમની નિશ્રામાં રહે છે, એટલે સહેલાઈથી એ માનને તોડી શકે છે. અભિમાન, એ અભિમાનને છોડવું તોડવું અઘરું છે, એટલે કૃપાળુદેવે એ કહ્યું છે. માયા છે એ રાગનો ભાગ છે, ક્રોધ અને માન છે એ દ્વેષ ભાવ છે, જ્યારે માયા અને લોભ છે એ રાગનો ભાવ છે. જ્યાં સુધી સૂક્ષ્મ રાગ પડ્યો છે કોઈ પણ પ્રત્યેનો, ત્યાં સુધી એને માયા અને લોભ થશે જ, અને એવું ક્યારે ન બને, એવું ત્યારે જ ન બને કે જ્યારે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે તો. એટલે પહેલામાં પહેલું, સૌથી પહેલું કાંઈ પણ કરવા જેવું હોય તો સમ્યક દર્શન પ્રગટ કરવાની જરૂર છે, જેથી અનંતાનુબંધીના ક્રોધ માન માયા લોભ તો જાય જ, પછી ભલે એ બાકી રહેલા જે છે અપ્રત્યાખ્યાના વર્ણિયના, પ્રત્યાખ્યાના વર્ણિયના, સ્વંજલનના, એ બધા ધીરે ધીરે જશે જશે ને જશે જ. એટલે સૌથી પહેલું કાંઈ પણ કરવા જેવું હોય, કસાય રહિત દશાની ઈચ્છા તમે કરો છો, એ માટે પ્રયત્ન કરો છો, તો તે વખતે જો કાંઈ પણ કરવા જેવું હોય તો સમ્યક દર્શન પ્રગટ કરવા જેવું છે. સીધો રસ્તો આ છે. તમે જે ફળની અપેક્ષા રાખો છો તે ફળ કોઈ જગ્યાએ ક્યાંયથી ડાયરેક્ટ મળતા નથી, ફળને માટે તમારે ઝાડ શોધવું જ પડે, એ વિના ફળ મળે નહીં. તો સમ્યક દર્શન રૂપી ઝાડ જ્યારે તમને પ્રાપ્ત થાય, એટલે પછી તમને આ અનંતાનુબંધીના ક્રોધ માન માયા લોભ રૂપી કષાયો જે છે એ જવારૂપી ફળ પ્રાપ્ત થાય છે. એટલે મૂળ વાત એ છે, મૂળ માર્ગ એ છે. અહીંયા આપણે હવે લોભની વાત કરી રહ્યા છીએ, માનની વાત કરી, માયાની વાત કરી, હવે લોભની વાત છે. હવે લોભ કષાયની ચોકડીના ભેદ કહે છે. હું અનંતાનુબંધી લોભ કષાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. હું અપ્રત્યાખ્યાના વર્ણીય લોભ કષાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. હું પ્રત્યાખ્યાના વર્ણીય લોભ કષાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. હું સંજ્વલન લોભ કષાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. એ રીતે ક્રોધ માન માયા અને લોભ અનંતાનુબંધીના, અપ્રત્યાખ્યાના વર્ણિયના, પ્રત્યાખ્યાના વર્ણિયના અને સ્વંજલનના, એ બધાને હું નથી ભોગવતો, એના ફળને નથી ભોગવતો, પણ આત્માને જ સંચેતું છું. તો આ રીતે કુલ 35 કર્મ પ્રકૃતિની વાત કરી, એને હું ભોગવતો નથી. હવે નો કષાયની વાત કરે છે. મોહનીય કર્મમાં 9 નો કષાય છે, એટલે કહે છે કે હવે નો કષાય મોહનીય કર્મની પ્રકૃતિના 9 ભેદ કહે છે, અને એ 9 ભેદને હું નથી ભોગવતો એમ કહે છે. પહેલો છે હાસ્ય. હાસ્ય માટે કહે છે કે હું હાસ્ય નો કષાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. હાસ્ય, હાસ્યમાં કુતૂહલ પણ આવે અને એવો વિસ્મયનો ભાવ એ પણ આવે. કોઈક અપેક્ષાએ એમાં બીજાની મશ્કરીનો ભાવ અને એમ હસવાનો ભાવ જે છે એ પણ અંદર આવી જાય છે. એટલે એવા હાસ્ય કષાય એ મોહનીય કર્મની પ્રકૃતિ, એટલે નો કષાય ની પ્રકૃતિને હું ભોગવતો નથી. બીજું છે રતિ. હું રતિ નો કષાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. રતિ એટલે રાજી થવું, ખુશ થવું, એના પ્રત્યેનો ગમો, એ ગમવું, તે રતિ નો કષાય કર્મનું ફળ છે. તે તરફ મારું વલણ નથી, હું તેને ભોગવતો નથી, હું તો મારા ચૈતન્ય સ્વરૂપને જ એકને વેદું છું. હું તો અંદર આનંદના અનુભવના રાજીપામાં છું. મારો રાજીપો કેવો છે, મારું રાજી થવું કેવું છે, અંદરમાંથી આવતો આનંદ એને અનુભવતા જે રાજીપણું થાય છે એ રાજીપણું મારું છે. જો આ ચારિત્રવંત ધર્મી પુરુષની અંતરદશા. આગળ કહે છે, હું અરતિ નો કસાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. પેલું રતિમાં રાજી થવું, ખુશ થવું, કોઈના પ્રત્યે ગમો, તો એનાથી વિરુદ્ધ અરતિમાં એના તરફનો અણગમો, એના પ્રત્યે અણગમો, એનાથી છિન્ન થઈ જવું. એને માટે ગુરુદેવ અહીંયા 142માં પાના ઉપર સમજાવે છે કે નારાજગીના પરિણામ થાય, કોઈના પ્રત્યે પણ નારાજગી થાય, કોઈકના કારણસર કંઈક પોતાને નુકસાન થયું હોય અને નારાજગી થાય છે, એ અરતિનો ભાવ છે. અને હું તે અરતિને ભોગવતો નથી, હું તો આનંદના નાશ એવા આત્માને જ વેદું છું. આગળ કહે છે, શોકની વાત કરતા કહે છે કે હું શોક નો કસાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. એક ઉદાહરણ આપીને સમજાવે છે કે ઘરમાં કોઈ જુવાન જોત દીકરાનું મરણ થાય તો એકદમ શોકનું વાતાવરણ, ગમગીનીનું વાતાવરણ ફેલાઈ જાય છે. પણ જે જ્ઞાની સમજ્યું છે કે એમાં જોડાતો નથી, એને દુઃખ થાય છે પણ પછી એ જાણે છે કે આ જે થઈ રહ્યું છે એ દરેક જીવના પોતાના કર્મ અનુસાર થઈ રહ્યું છે, એટલે એમ હું શોકગ્રસ્ત થતો નથી. હું જાણું છું કે જીવ મરતો નથી, કોણ મરે અને કોણ જીવે, જીવ તો ક્યારેય મરતો નથી. વસ્તુ ભગવાન આત્મા તો શાશ્વત છે, ધ્રુવ છે, અનાદિ અનંત છે. ભગવાન આત્મા તો નિત્ય જાગતો ઉભો છે, એ ક્યારેય નથી એમ નથી, નિત્ય જાગતો ઉભો છે. એમ બેનશ્રીબેનના વચનામૃતમાં આવે છે ને કે જાગતો જીવ ઉભો છે ને, એ ક્યાં જાય? એટલે કે એ ચેતન ભગવાન આત્મા સદાય એને જણાય એવો જ છે. તો પછી એ ક્યાં મરે છે? આત્મા મરે છે એ વાત જ નથી, આત્મા તો શાશ્વત છે. એટલે એવી જેને સમજ છે એને અજ્ઞાની જેવા શોક હોતા નથી, એને અજ્ઞાની જેવો શોક હોતો નથી. ગુરુદેવ કહે છે કે ભાઈ તારું શાશ્વત સ્વરૂપ છે, ધ્રુવ સ્વરૂપ છે, તું શાશ્વત ધ્રુવ પ્રભુ આત્મા અંદર બિરાજે છે, તેના સામે જો, તેના સામે દ્રષ્ટિ કરને, તેનું લક્ષ્ય કરને, તો તને જરૂરથી તે પ્રાપ્ત થશે, તેનો અનુભવ થશે. તને તું પરની લગ્ન લગાડીને બેઠો છે ને, પરની તને લત લાગી ગઈ છે. તારી સમીપમાં જે પદાર્થો છે, તારી નજીકમાં જે જીવો છે, એ બધા તરફનું તારું વલણ છે, એવી પરની લત તને લાગી ગઈ છે. અને તું પોતે ક્યારેય તારા પોતાની સામે જોતો નથી, એટલે કે વર્તમાન પર્યાયથી આગળ વધીને તારું જે વિકાળ શુદ્ધ સ્વરૂપ છે એની સામે તું જોતો નથી, પોતાની સામે કદી જોતો નથી. અહીંયા જે નિરંતર સ્વસન્મુખતા વડે શાંતિને ભોગવે છે એવો જ્ઞાની ધર્મી કહે છે કે હું શોકને ભોગવતો નથી, હું તો એક આત્માને જ, સ્વરૂપને જ વેદું છું. આવી વાત છે. શોક પછી ભયની વાત છે. હું ભય નો કસાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. ગુરુદેવ સમજાવે છે કે જુઓ, ભય નામની એક પ્રકૃતિ છે, તેના નિમિત્તે નૈમિત્તિક ભયની દશા થાય. નિમિત્ત તરીકે એ ભય નામની નો કસાયની પ્રકૃતિ છે. પણ દશા કોને થાય છે? ભયની દશા જીવને થાય છે, એટલે એ નૈમિત્તિક છે. જીવની દશા છે તે નૈમિત્તિક છે. તો કહે છે કે હું એવી દશાને ભોગવતો નથી, હું નિર્ભયતાનો સમુદ્ર એવા ભગવાન આત્માને જ સંચેતું છું. પોતાનું દ્રવ્ય કેવું છે? નિર્ભય છે, એમાં કોઈ ભય છે જ નહીં. એ દ્રવ્યને કોઈનો ભય નથી. જો ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય એવું છે કે એનું કોઈ કાંઈક બગાડી શકે નહીં, એમાંથી એક પણ ગુણ કોઈ ઓછો કરી શકે નહીં, એની પર કોઈ ઘસર કોઈ પાડી શકે નહીં. કોઈની તાકાત નથી કે ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય જે અનંત ગુણનો સમૂહ અને એનું એવું નિર્મળ પરિણમન એકરૂપ અખંડ એ ભગવાન આત્માને કોઈ ક્યાંયથી કોઈ અપેક્ષાએ નુકસાન પહોંચાડી શકતો નથી. અનાદિથી એવો જ ભગવાન આત્મા છે, વર્તમાનમાં પણ એમ છે અને ભવિષ્યમાં પણ એમ જ રહેવાનો છે. એટલે એને ક્યાં ભય છે? પોતાના સ્વરૂપનું લક્ષ કરે તો એને સઘળા ભય ચાલ્યા જાય. મને ક્યાં ભય છે? મને એટલે કે હું આત્મા, હું ત્રિકાળ શુદ્ધ જ્ઞાયક ભગવાન આત્મા, એવા મને કાંઈ ભય નથી. કોનો ભય અને કયા પ્રકારનો ભય? શું થવાનું છે? મને કાંઈ થઈ શકતું જ નથી તો ભયનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આ આત્મદ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે, એના શુદ્ધ પરિણમનની અંદર કોઈ બીજો કાંઈ કરી શકતો નથી, ફેરફાર કરી શકતો નથી, અને એના બંધારણમાં પણ કોઈ કાંઈ ફેરફાર કરી શકતો નથી. ન તો એના પરિણમનમાં ફેરફાર કરી શકે, ન તો એના બંધારણમાં ફેરફાર કરી શકે. કોઈની એવી તાકાત જ નથી. તો પછી ભય શા માટે? જે કંઈ થઈ રહ્યું છે એ પર્યાયમાં થઈ રહ્યું છે, જે ક્ષણિક છે એના સંબંધી ભય કરીને શું લાભ? થોડીક વ્યવહારિક વાત કરીએ તો આપણને ઘણી વખત એટલા બધા પ્રકારના ભય હોય છે અને જીવન આખું ભયમાં આપણે વ્યતીત કરીએ છીએ. અને જેટલા પ્રકારના ભયમાં આપણે જીવીએ છીએ એમાંના 80% ભયો તો જીવનમાં ક્યારેય આવતા જ નથી. 80% જેટલા ભય તો ખરેખર આપણને આવતા જ નથી. અને જેને માટે આપણે ભય કરીએ છીએ એવા એ સંયોગો જે 20% જે આવવાના છે તે આવે છે તો આવે છે, એને કાંઈ નિવારી શકાતા નથી. સમજવાની વાત છે. આપણને એમ લાગે કે આપણે આમ કર્યું એટલે આપણે એને નિવાર્યું, પણ એ એમ જ થવાનું હતું. એટલે એવા ભયમાં જીવવા કરતા પોતાના સ્વરૂપનું લક્ષ કરી અને જે પ્રાપ્ત થયું છે એમાં સંતોષ માનવાની વૃત્તિ વ્યવહારિક રીતે રાખવી, આ ધર્મ પરથી રોજિંદા જીવનમાં શું સમજવાનું છે કે ખોટા ભય રાખવા કરતા જે સંયોગો પ્રાપ્ત થયા છે એમાં સંતોષ માનીને, અને ખરાબ સંયોગો પ્રાપ્ત થયા છે તો એ ખરાબ સંયોગો મારા પાપકર્મના ઉદયને કારણે છે તો છે, અને એ સંયોગો કાંઈ કાયમ બેસી રહેવાના નથી. કેમ કે જે સંયોગો આવ્યા છે એ કર્મના ઉદયના નિમિત્તે આવ્યા છે, અને કર્મનો ઉદય કેટલો સમય રહેશે એનો સ્થિતિબંધ છે તો એટલો સમય જ રહેવાનો છે. તો પછી ભય રાખવાની જરૂર શું છે? ભવિષ્યકાળ માટેનો ભય રાખવાની કે વર્તમાનનો ભય રાખવાની જરૂર જ નથી. આ વાત જ્ઞાની પુરુષોએ જુદી જુદી રીતે સમજાવી છે. અહીંયા તો જ્ઞાની મહાપુરુષની વાત છે, એને ભય કેમ નથી લાગતો? તો કે એ પોતે પોતાના સ્વરૂપને જે જાણે છે એના તરફ એનું લક્ષ્ય છે અને એમાંથી આવતા આનંદને અનુભવે છે તો પછી એને ભય ક્યાંથી થાય? ઉત્પન્ન થાય? ભય ઉત્પન્ન જ નથી થતો. એ વાત અહીંયા સમજાવી છે. કે છે કે હું એ ભયની દશાને ભોગવતો નથી, હું નિર્ભયતાનો સમુદ્ર એવા ભગવાન આત્માને જ સંચેતું છું. ધર્મી પુરુષ તો સદાય નિશંક અર્થાંત નિર્ભય હોય છે, એને શંકાય નથી થતી, ભય પણ નથી થતો. કવિ નર્મદે પણ કહ્યું છે, શંકા ભય તો બહુ રોજ આમને ખાવે. તમારી હિંમતને તોડી નાખે શંકા અને ભય, સાદા શબ્દોમાં કહ્યું છે. અહીંયા તો ઘણી ઊંચી વાત છે કે મારું સ્વરૂપ નિર્ભય છે, મારું સ્વરૂપ જે છે એ નિર્ભયતાનો સમુદ્ર છે, તો એવા સ્વરૂપનું લક્ષ થયું છે પછી મને ભય કેવો? નિર્ભયતા એ તો સંપીતિનું અંગ છે. આપણે 8 અંગની વાત કરીએ છીએ તો નિશંક કહીએ છીએ, શંકા ન થાય, નિકાંક્ષી પણ અને આકાંક્ષા પણ ન હોય, તો નિશંકતા જે છે ને એની અંદર નિર્ભયતા સમાયેલી છે, અને પછી ભય ન લાગે. શંકા નથી તો ભય ક્યાંથી લાગે? સમ્યક દ્રષ્ટિને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થઈ જાય છે, એટલે બધું ક્રમબદ્ધ પર્યાયમાં જે થાય છે તે થાય છે, એનો જે થાય છે એનો એ નાતા દ્રષ્ટા રહ્યો છે તો પછી ભય લાગતો નથી. એને શું ક્રમબદ્ધ પર્યાયના નિર્ણય દ્વારા નક્કી થયું છે? કે મારું સિદ્ધત્વ નક્કી છે, મારું સિદ્ધત્વ નક્કી છે. ક્રમબદ્ધ પર્યાયમાં મારું સિદ્ધત્વ નક્કી જ છે, એ પર્યાય થવાની જ છે, અને બીજું બધું એને કાંઈ રોકનારું નથી. મારું શુદ્ધ સ્વરૂપ છે અને એના નિર્મળ પરિણામ જે થઈ રહ્યા છે એને બીજું કોઈ કાંઈ કરી શકતું જ નથી, એવું જ મારું સ્વરૂપ છે અને પોતે એ રૂપે થાય છે. વારંવાર એવી જ લાગણી થાય છે, એવા વિકલ્પો હોય છે અને પછી એ તરફ જવાનો પ્રયાસ પણ કરે છે, સ્વરૂપને સ્પર્શવાનો એ પ્રયાસ પણ કરે છે. આ તો ચોથા ગુણસ્થાનની વાત કરું છું. ચોથા ગુણસ્થાને પણ આવી દશા હોય છે. ભલે સ્વરૂપને સ્પર્શવામાં ચોથા ગુણસ્થાનની દશામાં ઘણીવાર અઠવાડિયું, 15 દિવસ કે મહિનો પણ નીકળી જાય, પણ છતાંય કાંઈ પણ બનાવ બને છે તો એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય છે. કરે હું તો ભગવાન આત્મા, આ બધા સાથે હું ક્યાં સંકળાયેલો છું, એ બધું મને ક્યાં કોઈ રીતે નુકસાન કરતા થાય છે કે લાભ કરતા થાય છે, એમ કરીને એ એવા વિકલ્પ સહિત પણ શાંત દશામાં તરત જ આવી જાય છે. સમ્યક દ્રષ્ટિની વાત આખી જુદી છે. તમને લાગે કે એ વિચલિત થયા, ક્રોધ કર્યો, માન માયા લોભ બધું દેખાય, પણ એ બધું તરત જ સમી જાય છે. એ તરત જ સમી જાય છે, એ દૂધના ઉભરા જેવું છે. ઉભરો આવે અને તરત જ સમી જાય, એવું આ ઉભરા જેવું છે. સંકિતીને પછી એમાં એની લાંબી લાળ ચાલતી નથી, એ પછી એમાં ભયમાં બહુ રહે એવું કાંઈ બનતું નથી. ગમે તેવું બન્યું હોય, ગમે તેવા બનાવ થયા હોય, બધું ઠીક છે, એ ક્રમબદ્ધમાં એમ થવાનું હતું તો એમ થયું, એ થવાનું છે તે થાય છે. તેથી કરીને મને કાંઈ નુકસાન થતું નથી, હું ભગવાન આત્મા વિકાળ જ્ઞાયક છું, એમ એ પોતે પાછો ફરી જાય છે. એટલે એની હિંમત તૂટતી નથી. લોકો કહે છે ને હિંમત રાખો, હિંમત રાખો, પણ હિંમત રાખવી કેવી રીતે, કોના આધારે હિંમત રહે? કોઈ પર્યાયના આધારે હિંમત નથી રહેતી, કોઈ પરના આધારે હિંમત નથી રહેતી. કોઈ એમ કહે છે કે અમે બધા અમારી સાથે છીએ તો તમે હિંમત રાખો, કોણ કોની સાથે છે? પ્રભુ તું પોતે પૂર્ણ છો ને, અખંડ છો, આનંદ સ્વરૂપ છો, જ્ઞાન સ્વરૂપ છો, વીર્ય, અનંત વીર્ય, અનંત બળ સ્વરૂપ છો. હવે તને બીજાની કોઈની જરૂર જ નથી, તો પછી તારે બીજા પાસેથી હિંમત મેળવવાની, બીજાની મદદ દ્વારા તારે હિંમત મેળવવી છે? તારા સ્વરૂપ સામું જોઈશ તો તને નિર્ભયતા છે, તને હિંમત છે, તને અનંત વીર્ય છે, એનો ખ્યાલ આવતા જ બધું સમી જાય છે, તું શાંત પડી જાય છે. એટલે ધર્મી પુરુષની આખી વાત એવી છે. એટલે નિર્ભયતાની વાત સંકિતના 8 અંગની અંદર એ નિસંકિત જે અંગ છે એમાં જે સમાય છે, એને કોઈ ભય હોતો નથી. એવું જ એક અંગ છે જુગુપ્સાનું, એ પણ સંકિતને હોય છે. એની અહીંયા હવે કર્મ પ્રકૃતિમાં વાત લીધી છે. ભય પછી 9 પ્રકારના 9 કષાયમાં જુગુપ્સા છે. તો કહે છે કે હું જુગુપ્સાનો કષાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. એનો વિસ્તાર કરતા પારા નંબર 147 ઉપર ગુરુદેવ કહે છે કે જુગુપ્સા દુર્ગંછા એ નામની એક કર્મની પ્રકૃતિ છે, એ નો કષાયની કર્મની પ્રકૃતિ છે. તેને વિશે ધર્મી કહે છે કે હું તેને ભોગવતો નથી, અંદર ભગવાન આત્મા સૌંદર્યધામ પ્રભુ છે, તેનો અનુભવ થયો ત્યાં પછી દુર્ગંછા કેવી? દુર્ગંછા અને જુગુપ્સાનો જે ભાવ છે ને, નાકનું પેરવું આપણું ચડી જાય આપણે, અને પછી કોઈકના પ્રત્યે આપણને એમ થાય કે આવું ગંદુ, આવું ખરાબ, આવું કદરૂપું, એમ જે ભાવ થાય છે ને એ જુગુપ્સા અને દુર્ગંછાનો ભાવ છે. એવી ગંધ આવતી હોય તો આપણને એમ થાય, એવો દેખાવ એનો થયો હોય તો આપણને એવી રીતે થાય, આ બધું જે થાય છે ને એને માટે એની વાત છે. તો કહે છે કે અંદર ભગવાન આત્મા સૌંદર્ય ધામ છે, એનો અનુભવ થયો પછી ત્યાં દુર્ગંછા કેવી? શરીર કુષ્ઠ રોગથી સડે ત્યાં પણ ધર્માત્મા પુરુષ દુર્ગંછા પામતા નથી. કુષ્ઠ રોગથી માંથી દુર્ગંધ મારતી હોય એમ શરીરની દશા થઈ હોય તો પણ એ જુગુપ્સા કે દુર્ગંછા કરતા નથી, એને એ પામતા નથી, એને એ વેદતા નથી, એને ભોગવતા નથી. એ તો તેના જાણનાર દેખનાર જ રહે છે અને પોતે નિજ સ્વરૂપને જ જાણે છે, પોતાના નિજ જ્ઞાયક સ્વરૂપને સંચેતે છે. આવી વાત છે. એ રીતે 6 નો કષાય થયા. હવે બીજા 3 નો કષાય, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ, એને માટે અહીંયા કહે છે કે હું સ્ત્રીવેદ નો કષાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. હું પુરુષવેદ नोपसाय वेदनीय मोहनीय कर्म ना फल ने नहीं भोगवत चैतन्य स्वरूप आत्मा ने ज संचेतु हूँ नपुसंक वेद नोपसाय वेदनीय मोहनीय कर्म ना फल ने नहीं भोगवत चैतन्य स्वरूप आत्मा ने ज संचेतु गुरुदेव समझावे छे के जुओ अहीं संकीति चारित्रवंत पुरुष नी वात छे पुरुष एटले आत्मा अहीं संकीति चारित्रवंत पुरुष नी वात छे कोई प्रकृति सत्ता में पड़ी होय तो तेना तरफ मारू वलण नथी विषय वासनाना भावने हूँ भोगवतो नथी अर्थात हूँ तो प्रचुर आनंदना भोगवटामां छूं तेमां वेद प्रकृति नो उदय समातो नथी आ पुरुष वेद के स्त्री वेद के नपुसंक वेद एवी प्रकृति नो उदय एमां समातो नथी एटले के ए उदय रूप पोते थतो नथी कोई प्रकृति पड़ी होय तेने वेदवा प्रति मारू लक्ष्य ज नथी हूँ तो अंदर भगवान चिदानंद गण प्रभु अंदर विराजे छे तेमां ज लीन छू मारा ध्यान नु दे तो मारो आप भगवान आत्मा छे गुरुदेव कहे छे के हवे आवी वात बहार आवी एटले कोई तो खड़भड़ी उठ्या ने कोई तो वळी कहेवा लाग्या के आ सोनगढ़ वाळाओ ने तो आत्मा आत्मा कीधा करवू छे खावू पीवू ने लहर करवी छे एटले थई गयो धर्म खाना पीना मजा करना कोई हिंदी भाषी पण कह्यु हतु और हो गया धर्म कुछ करना धरना कुछ नहीं और हो गया धर्म आऊ गुरुदेव प्रवचन में पण कोई हिंदी भाषीए कह्यु तो बिचारो आयो तो पछी केम के एमां कई एने तो आशा राखी थी एवुं तो कई उपदेश में आव्युं नहीं कि भाई तू उपवास करजे कि कई आम करजे एवुं तो कई आव्युं नहीं समय सारना आवा अद्भुत प्रवचनों चालता होय एने शास्त्रनो अभ्यास पण न होय अने आवी वात आवे तो एमां बिचारो ए शुं करे मोटा भागना ने आवुं ज लागतुं कई तत्व ना अभ्यास न हो समझ्या ज नथी ने पोते कोण छे केने जाणी नथी त्यां सुधी धर्म नी दिशा केवी रीते नक्की थाय सौथी पहेला तो पोते आत्मा छे ए वातनो स्वीकार थाय अने ए आत्मा ने धर्म कई रीते थाय जे मोक्ष ने पाम्या छे एमणे कई रीते कर्युं छे एनो विचार करे तोय कंईक समजण पड़े हवे कई शास्त्र नो अभ्यास न मळे तत्वनी समझ न मळे एनी रुचि पण न मळे अने मात्र જવા ખાતર ગયા હોય કે બીજા લોકો જાય છે તો આપણે જઈ આવ્યા સોનગઢ એક સિક્કો પડાવી જઈએ અને પછી ગુરુદેવના પ્રવચનમાં બેસી ગયા હોય તો એમાંથી એ શું લઈને આવે ત્યાં રહે મહિનો બીજા લોકો જોડે તત્વનો અભ્યાસ કરે અને પછી ગુરુદેવનું પ્રવચન સાંભળે તો કાંઈ કઈ સમજણ પડે આવી આ વાત એટલે પછી ત્યાંથી આવીને પછી શું કે ભાઈ ત્યાં તો કાંઈ કરવા ભરવાની તો વાત છે નહીં ખાવો પીવો લહેર કરો ધર્મ થઈ જાય એવી વાત છે કે એટલા સાધુઓ પણ એ વખતે પણ એ રીતે ક્રિટિસાઇઝ કરતા હતા કે ત્યાં તો ક્યાં છે સોનગઢ વાળાને તો ક્યાં છે જ કે વ્રત તપને તો કઈ માનતા જ નથી તો એમને માનતા જ નથી એવી વાત કરતા હતા પણ એમ સમજતા નહોતા કે સાચા વ્રત તપ કોને કહેવાય બાળ વ્રત તપ તમે જે કરી રહ્યા છો એ ધર્મ નથી પણ એ સુદભાવ છે એવો કહેવાનો આશય ગુરુદેવનો હતો અને સાચા વ્રત તપ તો સમ્યક દર્શન પછી જ હોય છે માટે સૌથી પહેલું સમ્યક દર્શન પ્રગટ કરવું છતાંય તમને એવા સુભાવ આવે તો કરવા પણ એને ધર્મ ન માનો બસ આટલી એક વાત હતી એને ઊંધી પકડી અને ઊંધો પ્રચાર ગુરુદેવ વિશે કરતા હતા એટલે ગુરુદેવે એ વાત અહીંયા લીધી છે કે આવી વાત કરે છે ગુરુદેવ કહે છે કરે બાપુ અહીં તું કે છે એવા ભોગ ભોગવવાની વાત જ ક્યાં છે આવું પીવું ને લહેર કરવાના ભોગ ભોગવવાની અહીંયા વાત છે જ નહીં અમે એ વાત કરતા જ નથી અહીં તો અતિન્દ્રિય આનંદનો નાથ પ્રભુ પોતે છે તેનો સાનુભવ કરી સમ્યક દર્શન અને ધર્મ પ્રગટ કરવાની વાત છે બાકી ઇન્દ્રિયના ભોગ પણ સંપીતિને તો કાળા નાગ જેવા લાગે છે સંપીતિને એ કઈ ભોગ સારા લાગતા નથી એ વ્યય બુદ્ધિએ એ ભોગવાય છે એના એ જ્ઞાતા દ્રષ્ટા થાય છે એ બુદ્ધિએ ભોગવાય છે એટલે એમને તો એ ઝેર જેવા લાગે છે કહ્યું છે ને કે ચક્રવર્તીની સંપદા ઇન્દ્ર સરીખા ભોગ કાગ વિષ્ટ સમા કિનત હય સમ્યક દ્રષ્ટિ લોભ કાગની વિષ્ઠા કાગની વિષ્ઠા કેવી હોય કોઈ કામમાં ના આવે એનું તો ખાતર ન થાય એવી કાગ વિષ્ઠા સમાન એને એ ગણે છે શેને ચક્રવર્તીની સંપદા અને ઇન્દ્રના ભોગને સમ્યક દ્રષ્ટિ તો કાગડાની વિષ્ઠા સમાન ગણે છે नहीं तो बापू इंद्रियना विषयों भोगवानी स्वच्छंदतानी वात तो छेज नहीं, एवी अमे वात करताज नथी। इंद्रियना भोग ने एना विषयों ने भोगवानी स्वच्छंदता एनी वात तो छेज नहीं, सम्यक दृष्टि ने तो ये होतुज नथी, एनी दृष्टि पण खावा तरफ होती नथी। आ नौ कषायनी वात करी ने, नौ प्रकारना नौ कषायनी वात करी ने, रति अरति भाष्य शोक भय जुगुप्सा छ अने त्रण वेद स्त्रीवेद पुरुष वेद अने नपुंसक वेद एम नव नौ कषायनी वात करी एटले ए रीते चारित्र मौनीय नी वात पूरी थई। एटले आपणे अत्यार सुधीमां ज्ञानावर्णीय दर्शनावर्णीय वेदनी अने मोहनीय एनी वात करी, एटले ए रीते ए 44 कर्मनी प्रकृतिओनी वात पूरी थई। હવે આયુષ્ય નામ ગોત્ર અને અંતરાય એ પ્રકૃતિઓની વાત કરશે, તો એમાં હવે આયુષ્યની વાત કરે છે એટલે કહે છે કે હું નરક આયુના કર્મ ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું। હવે આયુની વાત છે તો આયુ ચાર પ્રકારના આયુ કહેવાય, એટલે નરક પિર્યંચ મનુષ્ય દેવ એમ આયુ કર્મની ચાર પ્રકૃતિ છે, તો એ ચારેની વાત અહીંયા લીધી છે। નરક પછી તિર્યંચની વાત કરે છે કે હું તિર્યંચ આયુ કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું। હું મનુષ્ય આયુ કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું। હું દેવ આયુ કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું। આ પ્રમાણે આયુ કર્મની પ્રકૃતિના ચાર ભેદ છે, તેના પ્રત્યે કર્મી પુરુષનું લક્ષ નથી। લોકોને આયુષ્યની બાબતમાં ઘણો રસ હોય, એટલું મારું આયુષ્ય ભાઈ જેટલું છે એટલું જ રહેશે, એમાં કાંઈ ફેરફાર થતો જ નથી। કોઈક અપેક્ષાએ ત્યાં કર્મના શાસ્ત્રની અંદર બધી વાત કરવામાં આવી હોય તો પણ એ વાત તો કર્મશાસ્ત્રમાં પણ સ્પષ્ટ છે કે એક વખત આયુ કર્મ ઉદયમાં આવ્યું પછી એમાં કાંઈ ફેરફાર થઈ શકતો જ નથી, પછી થઈ શકતો નથી। જ્યાં સુધી એક આયુ કર્મ ઉદયમાં નથી આવ્યું ત્યાં સુધીમાં હજી કાંઈક ફેરફાર થાય, આપણે કહીએ છીએ ને કે સંક્રમણ વગેરે જે થાય છે, અપકર્ષણ ઉત્કર્ષણ થાય છે અને સંક્રમણ, એ કર્મની અંદર ફેરફાર જે થાય છે એમાં વધવું ઘટવું ઉત્કર્ષણ અપકર્ષણ જે થાય છે, તો એ આયુ કર્મની બાબતમાં તો બહુ સ્પષ્ટ કર્મના ગ્રંથમાં પણ કહ્યું છે કે કર્મ આયુ કર્મ ઉદયમાં આવ્યા પછીથી એમાં કાંઈ ફેરફાર થઈ શકતો નથી। એટલે કોઈ એમ માને કે મારું અકાળ મૃત્યુ થાય એવું થાય જ નહીં ભાઈ, એ એટલું જ આયુષ્ય હોય। અમારા બિલ્ડિંગમાં ગયા વર્ષે એક નાનો છોકરો 14 વર્ષનો છોકરો એ 10મા માળેથી પડી અને મરી ગયો, અજાણતા જ પડી ગયો એક્સિડન્ટલી, એ લોકો ગમત રમત કરતા હતા એમાં જ એનો પગ લપસ્યો અને એ મરી ગયો ઉપરથી પડીને। એટલે દેખીતી રીતે બધાને જ એમ લાગે કે આ તો અકાળ મૃત્યુ કહેવાય, અકાળ મૃત્યુ કહેવાય, પણ વાસ્તવમાં તો એ એટલું જ આયુષ્ય એનું હતું, કેમ કે આયુષ્યમાં ફેરફાર થઈ શકતો જ નથી। ઘણાના મનમાં એમ છે કે આયુષ્ય વધારી શકાય ઘટાડી શકાય, એમ નથી હોતું, એવું થતું જ નથી। અને બીજી રીતે જો એમાં બરાબર અત્યારે સમજ ન પડતી તો એટલું યાદ રાખવું કે ક્રમબદ્ધ પર્યાયમાં જે થાય છે તે થાય છે, એમાં કાંઈ ફેરફાર થઈ શકતો નથી, બધી જ પર્યાય ક્રમબદ્ધ છે, એટલે ક્રમમાં અને સમયમાં પણ એ બદ્ધ છે, એટલે જે સમયે જે પર્યાય થવાની છે તે સમયે તે જ પર્યાય થાય છે, એમાં કોઈ કાંઈ ફેરફાર કરી શકતું નથી। એટલે એમ કરીને સમજી લેવું, આપણે જે કહીએ છીએ કે જેમાં કર્મની અંદર ઉત્કર્ષણ અપકર્ષણ થાય ફેરફાર થાય, શુભ પ્રકૃતિ બાંધી હોય અને પછી ઘણું પાપ કરવા લાગીએ તો શુભ ઘટી જાય, આ બધું જે થાય છે એ પણ ક્રમબદ્ધમાં જ આવી જાય છે, એટલે એમ થવાનું છે એને જ એમ થાય છે, એને પણ એમ જ થાય છે। કોઈ એમ કે તો પછી અમે ધર્મ કરી જ ન શકીએ, ના એમ પણ નથી, આપણે ક્રમબદ્ધનો વિચાર કર્યો ત્યારે એ વાત લીધી હતી, બધું ક્રમબદ્ધમાં જ થાય છે, અને છતાંય જ્યાં જો હજી શંકા પડતી હોય તો ક્રમબદ્ધનો 3 કલાકનો આખો સ્વાધ્યાય ફરીથી સાંભળી લેવો, અહીંયા આપણે એની વાત નથી કરવી। અહીંયા તો આપણે વાત એ કરી રહ્યા છીએ કે આયુષ્ય કર્મ સંબંધી લોકોને એમ હોય છે કે કાંઈક કરતા આયુષ્ય વધે અને એને માટેના એ નિરર્થક પ્રયત્ન કરે છે, એના સ્થાને પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે કે પોતે ભગવાન આત્મા ત્રિકાળ ગાયક જ છે અને વર્તમાનમાં આ પર્યાય મળી છે, તો એ પર્યાય પૂરી થતા, એટલે જેટલું આયુષ્ય મળ્યું છે એટલું આયુષ્ય પૂરું થતા હું કાંઈ મૃત્યુ પામતો નથી, હું કાંઈ નાશ પામતો નથી, હું તો એવો ને એવો જ રહેવાનો છું. કોઈક બીજી પર્યાયને વિશે મારે જવાનું થશે, પણ એથી કરીને હું કાંઈ નાશ પામતો નથી. આ પર્યાય સંબંધી જે આયુષ્ય છે તે એટલું હતું તેટલું, એથી કરીને એમાં ફેરફાર કરવા માટે થઈને પ્રયત્ન કરવાનો જે ખોટો ઊંધો પુરુષાર્થ કરે છે ને એ કરવા જેવો નથી. એના સ્થાને જે આયુષ્ય છે તે દરમિયાનમાં હું મારા સ્વરૂપના વિશે કેમ રહું એવો પુરુષાર્થ કરવાની જરૂર છે. એમ સમજીને જ ચાલવું, એમ સમજીને જ ચાલવું. કૃપાળુ દેવે જેમ કહ્યું છે તે પ્રમાણે કે માથે મોત ભમે છે, માથે મોત ભમે છે, હવે આયુષ્ય બહુ રહ્યું જ નથી, એમ સમજીને ચાલવું. એક એક દિવસને એમ સમજીને લેવો કે મારું આયુષ્ય ક્યારે પૂરું થઈ જશે એ ખબર નથી, એટલે હું મારા સ્વરૂપને વિશે રહેવાનો પુરુષાર્થ કરી લઉં. માથે મોત ભમે છે એટલે ભય પમાડવાની રીતે વાત નથી કરી, પણ આયુષ્ય છે એટલું જ રહેવાનું છે, જેટલો સમય મળ્યો છે એટલો જ સમય આ ભવને વિશે રહેવાનું છે, અને એ સમયમાં આપણને જયારે સમજ મળી છે તો પછી એનો ઉપયોગ કરી લો, એ અપેક્ષાથી વાત કરી છે. અહીંયા તો જ્ઞાની પુરુષ કહે છે કે જે આયુષ્ય જે છે તે છે, જે જે ગતિમાં જે જે આયુષ્ય મળે છે તે મળે છે, એ આયુ કર્મનું ફળ, એના તરફ મારું લક્ષ્ય નથી. આયુ કર્મના ફળને હું ભોગવતો નથી, હું તો ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું. એના પછી નામકર્મની વાત આવે છે. આ આયુ કર્મની ચાર પ્રકૃતિ થઈ, હવે નામકર્મ. નામકર્મની પ્રકૃતિ ત્રાણું છે, કુલ ત્રાણું પ્રકૃતિ છે. હવે એ ત્રાણું પ્રકૃતિના નામ અને કઈ કઈ પ્રકૃતિથી શું થાય એ મોટાભાગનાઓને યાદ નથી, વાંચ્યું હોય પણ છતાંય ભૂલી જવાય છે, એ વાત સાચી છે, ભૂલી ગયા હોય. કર્મનો ગ્રંથ વાંચ્યો હોય ત્યારે સમજાવ હોઈએ અને યાદ પણ હોય, છતાંય કેટલું ભૂલી જવાય, તો એમાં કાંઈ વાંધો નથી. આપણે અત્યારે કરતા કરતા જ્યાં જ્યાં જરૂર લાગશે ત્યારે એને એ વાતને પણ સાથે સમજી લઈશું. જો નામ કર્મમાં અહીંયા પહેલા નરક ગતિ નામ કર્મ, તિર્યંચ ગતિ નામ કર્મ, મનુષ્ય ગતિ નામ કર્મ, દેવ ગતિ નામ કર્મ, એમ ગતિ તરીકે નામ કર્મ લીધા, એ ચાર ગતિ તરીકે નામ કર્મ લીધા છે. તો એ ગતિ તરીકે નામ કર્મમાં શું હોય છે? આપણે કોઈ પણ ગતિ તરીકે નામ કર્મનો વિચાર કરીએ તો એ ગતિ નામ કર્મમાં શું છે? પછી જાતિ નામ કર્મ આવે છે, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય, જાતિ નામ કર્મ. તો એ બે વચ્ચે શું છે ફેર એ જ રાખશે સમજી લઈએ. ગતિ નામ કર્મ એટલે જે કર્મના ઉદયથી જીવને આ જાતની ગતિ, દેવ નારક આદિ અવસ્થા પ્રાપ્ત થાય, દેવ નરક આદિ પર્યાય અનુભવવા તરફ ગમન થવું, એનું નામ ગતિ નામ કર્મ. એમાં એવી જે ગતિ થાય છે એવી એ પર્યાય થાય છે, પર્યાય અનુભવવા તરફ નું લક્ષ્ય થાય એ ગતિ નામ કર્મ છે. અને પછી જાતિ નામ કર્મ છે, એમાં એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચૌઇન્દ્રિય અને પંચેન્દ્રિય આદિ જાતિની પ્રાપ્તિ તે જાતિ નામ કર્મ કહેવાય છે. હવે એક બીજી વાત અહીંયા સ્પષ્ટતા કરી લઈએ કે ઇન્દ્રિયોની પ્રાપ્તિ થવી એ જાતિ નામ કર્મ નથી. આપણે એમ કે એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, એ ઇન્દ્રિયોની પ્રાપ્તિ જે થાય છે એ જાતિ નામ કર્મ નથી. કારણ કે દ્રવ્યેન્દ્રિયો પૂતગળોની બનેલી હોવાથી અંગ ઉપાંગ નામકર્મ અને પર્યાપ્ત નામકર્મથી એ પ્રાપ્ત થાય છે. આ જે ઇન્દ્રિયો છે એ અંગ ઉપાંગ નામકર્મ અને બીજું પર્યાપ્ત એટલે કેટલી પર્યાપ્તિ અને અપર્યાપ્તિ એ આવે છે ને, એમાં પર્યાપ્તિ અને અંગ ઉપાંગ નામકર્મથી ઇન્દ્રિયો પ્રાપ્ત થાય છે. એટલે જાતિ માં એકેન્દ્રિય, બે ઇન્દ્રિય એ જે કહેવામાં આવ્યું એ જાતિ નામ કર્મની પ્રકૃતિ છે, એનાથી એ જાતિની પ્રાપ્તિ થાય છે. એકેન્દ્રિયપણાની પ્રાપ્તિ થવી, બે ઇન્દ્રિયપણાની, ત્રણ ઇન્દ્રિય પ્રમાણે. પછી અંગ ઉપાંગમાં એક ઇન્દ્રિયો અને એમાં પ્રાપ્તિ ને અપ્રાપ્તિ જે નામકર્મ છે, એટલે પ્રાપ્તિ છે એટલે એટલી ઇન્દ્રિય પ્રાપ્ત થઈ, અપ્રાપ્તિ એટલે એટલી પ્રાપ્તિ ઓછી છે. તો આ ગતિ અને જાતિ વિશેની વાત કરી, હવે આપણે એ લઈએ. અહીંયા કે છે કે નરક ગતિ નામ કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. તિર્યંજ ગતિ નામ કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. મનુષ્ય ગતિ નામ કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. દેવ ગતિ નામ કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. એ રીતે ચાર ગતિ નામ કર્મ ની પ્રકૃતિ થઈ, એના ફળને નથી ભોગવતો. હવે એના પછીથી પાંચ જાતિ નામકર્મની પ્રકૃતિની વાત કરે છે કે હું એકેન્દ્રીય જાતિ નામ કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. હું દ્વિઇન્દ્રિય જાતિ નામ કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. હું ત્રિઇન્દ્રિય જાતિ નામ કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. હું ચતુરિન્દ્રિય જાતિ નામ કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. હું પંચેન્દ્રિય જાતિ નામ કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. એ પાંચ વેદ જાતિ નામ કર્મ ના ફળની વાત કરી, એને હું ભોગવતો નથી. હવે શરીરની વાત કરે છે. શરીર કેટલા પ્રકારના છે? પાંચ પ્રકારના શરીર. તો ઔદારિક શરીર, વિક્રિય શરીર, આહારક શરીર, તેજસ શરીર અને કારમણ શરીર, એવા પાંચ પ્રકારના આપણે શરીર કહીએ છીએ. આ શરીર છે એ પૂદગળ છે, પૂદગળનો સ્કંદ છે. શરીરમાં વ્યાખ્યા કરીએ તો શું થાય છે કે જે નાશ પામે છે, નાશ પામવાને યોગ્ય છે, એને સડન પડન અને વિધ્વસન હોય છે, એટલે એ નાશ થાય, એમાં ફેરફારો થાય, એવો પૂદગળ પરમાણુઓનો સ્કંદ. અને એ પાંચ પ્રકારે હોય છે, એ બધા પૂદગળ પરમાણુઓના સ્કંદ છે અને એ પાંચ પ્રકારે હોય છે. તો એ પાંચ પ્રકારમાં ઔદારિક શરીર છે, ઔદારિક શરીર છે એ મનુષ્ય અને તિર્યંજને હોય છે, અને વિક્રિય શરીર છે એ દેવ અને નારકીને હોય છે. હવે એકલું ઔદારિક શરીર હોય છે એમ નહીં, એની સાથે તેજસ શરીર અને કારમણ શરીર હોય છે. કારમણ શરીર એટલે જે એને કર્મ કર્યા હતા ભાવકર્મ, એ ભાવકર્મ રૂપ એ કારમણ શરીર છે. અને તેજસ શરીર એટલે કે જેને કારણે જીવિત વ્યક્તિ આપણને એ મળદા કરતા જે જુદી પ્રતિભાસે છે એ તેજસ ને કારણે, એ તેજસ કે એ પણ કારમણે વર્ગણા જ છે, ઔદારિક કારમણ વર્ગણા છે. એવી રીતે કારમણે એ પણ વર્ગણા છે, પૂદગળ છે. એવી રીતે તેજસ જે છે એ પણ એવી એવા પ્રકારના પૂદગળો જ છે. તો ત્રણ શરીર હોય છે, તેજસ, કારમણ અને ઔદારિક. કોને? તિર્યંજને અને મનુષ્યને. દેવને અને નારકીને ઔદારિકના બદલે એને વિક્રિય શરીર હોય, વિક્રિય, તેજસ અને કારમણ, એમ એને ત્રણ હોય છે. એટલે આ ચાર પ્રકારના શરીરની તો વાત આવી, પણ એક બીજું હજી શરીર છે જેને આહારક શરીર કહીએ. એ આહારક શરીર કોઈ કોઈ મુનિરાજ ને એવી આહારક પ્રકૃતિ હોય છે, બધા મુનિને હોય એવું પણ નહીં, પણ એવી પ્રકૃતિ બંધાઈ હોય તો એ મુનિરાજ એના દ્વારા એ આહારક શરીર બનાવીને એ શરીર દ્વારા જ્યાં કેવડી ભગવાન બિરાજતા હોય ત્યાં જઈ અને શંકાનું સમાધાન કરે, એનું સમાધાન કરે છે, એવું એ આહારક શરીર હોય છે. તો હવે આ પાંચે પ્રકારના જે શરીર છે એના ફળને ભોગવતો નથી, એ વાત આપણે લઈએ છીએ. પેલા કહે છે કે ઔદારિક શરીર નામ કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. વૈક્રિયિક શરીર નામ કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. હું આહારક શરીર નામ કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. આગળ 145 માં પાના ઉપર કહે છે, કે હું તેજસ શરીર નામ કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. હું કારણ શરીર નામ કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. આહારક શરીર બનાવી અને સમુસરણમાં પ્રભુ પાસે જઈ અને મુનિરાજ પોતાના શંકાના સમાધાનો, આશંકાના સમાધાનો મેળવે, જ્ઞાન પ્રાપ્ત કરે, તે છતાંય કહે છે એવા ધર્મી મુનિરાજ કે એનું મને લક્ષ નથી, હું તો એક ભગવાન આત્માને જ સંચેતું છું. મુનિરાજને આહારક શરીરની પ્રકૃતિનું વલણ હોતું નથી. એ થઈ ગયું તો થઈ ગયું, એ આહારક શરીર બનાવ્યું અને એ થઈ ગયું, વાત થઈ ગઈ તો થઈ ગઈ. મને યાદ છે ત્યાં સુધી પૂજ્યપાદ સ્વામી શાસ્ત્રમાં એ વાત આવે છે, પૂજ્યપાદ સ્વામી આહારક શરીર દ્વારા સમુદ્રમાં જઈ અને જ્ઞાન પ્રાપ્ત કરી આવ્યા હતા. હવે એના પછી અંગ ઉપાંગની વાત આવે છે. આ શરીરની વાત આવી અને અંગ ઉપાંગની, એમાં પણ એ જે શરીર છે એ શરીર સાથે રહેલા અંગ ઉપાંગ, એટલે જે પ્રકારે શરીર છે એની સાથેના અંગ ઉપાંગ લેવામાં આવે, તો એમાં ઔદારિક શરીરના અંગ ઉપાંગ આવે, વિક્રિય શરીર સાથે અંગ ઉપાંગ આવે, આહારક શરીર સાથે અંગ ઉપાંગ આવે, ત્રણ સાથે અંગ ઉપાંગ અહીંયા આવે છે. પણ પેલા બે સાથે અંગ ઉપાંગ આવતા નથી, તેની સાથે તેજસ અને કારમણ સાથે, કેમ કે એની સાથે અંગ ઉપાંગ હોય નહીં. એટલે ત્રણ જે ભેદ છે એ અંગ ઉપાંગ નામ કર્મના ભેદ છે. અંગ ઉપાંગ નામકર્મને આપણે શરીર નામકર્મની વ્યાખ્યા સમજ્યા છીએ, તો અંગ ઉપાંગ નામકર્મમાં શું હોય છે એ જરાક સમજીએ. કે શરીર રૂપે રચાયેલા પૂતગળોમાં, એટલે જે સ્કંદ બન્યો છે એમાં અંગ પ્રતિ અંગ રૂપે જે રચના થાય, આ આંગળી, આ તે, નખ, હાથ પગ, બધું એ અંગ અને બીજા ઉપઅંગ, તો એ જે રચના થાય તે અંગ ઉપાંગ, અંગ અને ઉપઅંગ, તેના ઔદારિક આદિ ત્રણ ભેદ છે. એટલે ઔદારિક, વિક્રિય અને આહાર, એમાં એ થાય છે. તો એવા અંગ ઉપાંગ આદિ ત્રણ ભેદ છે અને એવા અંગ ઉપાંગ જેનાથી પ્રાપ્ત થાય એવું જે કર્મ એને અંગ ઉપાંગ નામ કર્મ કહેવામાં આવે છે. તો એના ભેદ છે ત્રણ. એમાં કહે છે અહીંયા કે હું ઔદારિક શરીર અંગ ઉપાંગ નામના કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. વિક્રિય શરીર અંગ ઉપાંગ નામ કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. હું આહારક શરીર અંગ ઉપાંગ નામ કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. એટલે એ રીતે નામકર્મની એટલી પ્રકૃતિ થઈ. હવે આગળ કહે છે કે ઔદારિક શરીર બંધ નામ કર્મ, વિક્રિય શરીર બંધન નામ કર્મ, આહારક શરીર બંધન નામ કર્મ, તેજસ શરીર બંધન નામ કર્મ અને કારમણ શરીર બંધન નામ કર્મ. આ બંધન નામ કર્મ, પાંચ પ્રકારના બંધન નામ કર્મ કયા છે? એ પાંચ પ્રકારના બંધન નામ કર્મ શું છે? તો બંધન નામ કર્મમાં આવ્યું છે કે એ જે શરીર છે ઔદારિક આદિ શરીર, એ રૂપે રચાયેલા જે પૂતગળો, એ રીતે આખો સ્કંદ બન્યો છે અને એમાં દરેક સમયે ફેરફાર થાય છે. એટલે જૂના પૂતગળો જાય, છૂટા પડે, નવા પૂતગળો આવે, એટલે પ્રતિ સમયે નવા નવા પૂતગળોનું ગ્રહણ થાય અને બીજા પૂતગળો જાય, એવું જે થાય છે એમાં જે પ્રતિ સમયે નવા નવા ગ્રહણ કરાતા ઔદારિક આદિ પૂતગળો, ઔદારિક ના હોય તો ઔદારિક, તેજસ ના હોય તો તેજસ, કારમણ ના હોય તો કારમણ, એવા જે પૂતગળોનો પરસ્પર સંબંધ જે કરી આપે એ બંધન નામ કર્મ છે. કેમ કે નવા પૂતગળ આવે તો એને જે જૂના પૂતગળો સાથેનો એનું બંધન કરી આપવું પડે ને, એ બંધન કોણ કરી આપે? એવું એક કર્મ હોય છે કે જે દ્વારા એ પરસ્પર બંધન કરી આપે, બધા પૂતગળોનો સાથે એનું બંધન કરી આપે, એને બંધન નામ કર્મ કહે છે. અને એવું જ એક બીજું નામ કર્મ આવે છે, સંઘાતન નામ કર્મ. હવે સંઘાતન નામ કર્મમાં બંધન નામ કરતા થોડું જુદું છે. એમાં એવું છે કે એ ઔદારિક આદિ જે શરીરો એની રચના કરવા માટે તેને યોગ્ય પૂતગળોનો જથ્થો એકઠો કરી આપનારું જે કર્મ તે સંઘાતન નામ કર્મ. જે જાતના પૂતગળો જોઈએ એવા યોગ્ય પૂતગળો પસંદ કરવા પડશે ને યોગ્ય, એ કોણ કરી આપે તો એ નામ કર્મ છે. એ નામ કર્મની એવી પ્રસ્તુતિ છે જેને સંઘાતન નામ કર્મ કહેવાય. તો એ પ્રકૃતિની આજે વાત આપણે અહીંયા લઈએ છીએ કે વૈક્રિય શરીર બંધન નામ કર્મ ફળના ફળને નથી ભોગવતો, આહારક શરીર બંધન નામ કર્મના ફળને નથી ભોગવતો, તેજસ શરીર બંધન નામ કર્મના ફળને નથી ભોગવતો, કાર્મણ શરીર બંધન નામ કર્મના ફળને નથી ભોગવતો. આ જે પ્રકૃતિઓ જે આવી એ પૂરી થઈ અને પછી હવે કે છે સંઘાતન કર્મની વાત કરે છે કે હું ઔદારિક શરીર સંઘાતન નામ કર્મના ફળને નથી ભોગવતો, હું વિક્રિય શરીર સંઘાતન નામ કર્મના ફળને નથી ભોગવતો, આહારક શરીર સંઘાતન નામ કર્મના ફળને નથી ભોગવતો, તેજસ શરીર સંઘાતન નામ કર્મના ફળને નથી ભોગવતો, કાર્મણ શરીર સંઘાતન નામ કર્મના ફળને નથી ભોગવતો. એ રીતે એ બધા કર્મના ફળને નથી ભોગવતો, હું ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. તો આ રીતે આપણે અત્યાર સુધીમાં કુલ 75 કર્મ ફળની પ્રકૃતિની વાત કરી. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે વિશેષ પ્રકૃતિઓની વાત આવતા સ્વાધ્યાયમાં આપણે કરીશું. હવે સુખદામ બોલીએ.
સુખનામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમો પદ તેવર તે જયતે પ્રણમો પદ તે. Thank you.